प्रारंभिक संगीत ट्रैक MP3
एकत्र ज्ञान गोष्ठी अत्यारना जरूरी विचारोनो सार हवे आपणी भाषामां आ ऑडियो सारांश एकत्र AI मददथी तैयार करवामां आव्यो छे। सौ श्रोताओनुं स्वागत छे। આજે આપણે એક એવા પુસ્તકની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જેણે ખરેખર દુનિયાને જોવાની આપણી દ્રષ્ટિ બદલી નાખી હતી, ખાસ કરીને જ્યારે તે લગભગ બે દાયકા પહેલાં આવ્યું હતું. પુસ્તક છે થોમસ ફ્રિડમેનનું ધ વર્લ્ડ ઇઝ ફ્લેટ, એટલે કે સમથળ વિશ્વ.
બિલકુલ, અને મને લાગે છે કે આ પુસ્તક આજે પણ એટલું જ મહત્વનું છે કારણ કે ફ્રિડમેને જે ગ્લોબલાઇઝેશન અને ટેકનોલોજીના ટ્રેન્ડ્સ પકડ્યા હતા ને,
હા,
તેની અસર તો આપણે રોજબરોજ અનુભવીએ છીએ. આપણી નોકરીઓ, ધંધાઓ બધું જ એનાથી પ્રભાવિત છે.
સાચી વાત છે. ડિજિટલ યુગ કઈ રીતે શરૂ થયો, એના પાયા ક્યાં નંખાયા, એ સમજવા માટે આ બુક ખરેખર પાયાની છે.
ચોક્કસ.
તો ચાલો શરૂઆત કરીએ લેખકથી. થોમસ ફ્રિડમેન કોણ છે આ વ્યક્તિ, અને આટલા મોટા વિષય પર લખવા માટે એમની યોગ્યતા શું છે?
ઓકે, તો થોમસ ફ્રિડમેન કંઈ એવા તેવા લેખક નથી. એ ન્યૂયોર્ક ટાઈમ્સના બહુ જ જાણીતા કટાર લેખક છે. અને ખાલી જાણીતા જ નહીં, 3-3 વાર પુલિત્ઝર પ્રાઇઝ જીતેલા પત્રકાર છે. મતલબ કે એમનું લેખન ખૂબ ઊંડાણવાળું હોય છે.
3 વાર? ઓ
હા. અને એમને દાયકાઓનો અનુભવ છે આંતરરાષ્ટ્રીય બાબતો, અર્થશાસ્ત્ર અને ટેકનોલોજી આ બધાના સંગમ પર લખવાનું. એમણે 50થી વધુ દેશોનો પ્રવાસ કર્યો છે, ત્યાંનું રિપોર્ટિંગ કર્યું છે.
એટલે ફિલ્ડ વર્ક પણ જબરદસ્ત છે એમનું.
બરાબર. ખાસ કરીને મિડલ ઇસ્ટ પરનું એમનું કામ તો વખણાય છે. એટલે એમને ગ્લોબલ ટ્રેન્ડ્સની, એમ કહો ને કે જમીની હકીકતની બહુ સારી સમજ છે.
અને એમનું બીજું પુસ્તક પણ હતું ને, ધ લેક્સસ એન્ડ ધ ઓલિવ ટ્રી, એ પણ ગ્લોબલાઇઝેશન પર જ હતું.
હા, એ પણ બહુ ચર્ચાયું હતું. ફ્રિડમેનની ખાસિયત એ છે કે મોટા જટિલ ફેરફારોને એકદમ સરળ ભાષામાં વાર્તા કહીને સમજાવે છે. એ કોઈ સામાન્ય માણસ સાથે, કોઈ CEO સાથે કે ફેક્ટરી વર્કર સાથે વાત કરીને એમની કહાણીઓ દ્વારા આપણને મોટો મુદ્દો સમજાવે.
એટલે અઘરા વિષયને પણ સહુ કોઈ સમજી શકે એવો બનાવી દે.
એકદમ
સરસ. તો હવે આવીએ પુસ્તક પર. ધ વર્લ્ડ ઇઝ ફ્લેટ, આ નામ જ બહુ ઇન્ટ્રિગિંગ છે. દુનિયા સપાટ છે, શું મતલબ છે આનો, મૂળ વિચાર શું છે?
હા, આ સપાટ દુનિયાનો આઈડિયા જ ક્રાંતિકારી હતો. ફ્રિડમેન કહે છે કે લગભગ 2000ની સાલની આસપાસ અમુક વસ્તુઓ ભેગી થઈ. ટેકનોલોજી, ખાસ તો ઇન્ટરનેટ અને કમ્પ્યુટર સોફ્ટવેર.
ઓકે.
પછી રાજકીય ફેરફારો, જેમ કે બર્લિન વોલનું પડવું, સોવિયત યુનિયનનું તૂટવું, અને ધંધો કરવાની નવી રીતો, આ બધાના કારણે દુનિયા જાણે સપાટ થઈ ગઈ.
સપાટ એટલે ભૌતિક રીતે તો દુનિયા ગોળ જ છે.
હા હા, ભૌતિક રીતે નહીં, પણ એમનો કહેવાનો મતલબ છે કે આર્થિક અને માહિતીના સ્તરે જે અવરોધો હતા ને, જેમ કે ભૌગોલિક અંતર, દેશની સરહદો, કંપનીઓની મોટી ઓફિસો અને વંશવેલો,
હા,
એ બધાનું મહત્વ ઘણું ઓછું થઈ ગયું. હવે દુનિયાના કોઈ પણ ખૂણામાં બેઠેલી વ્યક્તિ, જો એની પાસે સ્કિલ હોય અને ટેકનોલોજી હોય,
હા,
તો એ ગ્લોબલ લેવલ પર કોમ્પિટિશન કરી શકે છે, બીજા સાથે મળીને કામ કરી શકે છે, કંઈક નવું બનાવી શકે છે.
ઓહ, એટલે કે પ્લેઇંગ ફિલ્ડ લેવલ થઈ ગયું એમ,
બધા માટે સમાન તક.
લગભગ એવું જ. એટલે જ ફ્રિડમેન આને ગ્લોબલાઇઝેશન 3.0 કહે છે. પહેલું ગ્લોબલાઇઝેશન 1.0 દેશો વચ્ચે હતું, બીજું 2.0 મોટી મલ્ટીનેશનલ કંપનીઓનું હતું,
અને આ ત્રીજું
વ્યક્તિઓ દ્વારા ચાલતું ગ્લોબલાઇઝેશન છે, ઇન્ડિવિજ્યુઅલ્સ એન્ડ સ્મોલ ગ્રુપ્સ. ટેકનોલોજીએ વ્યક્તિને સશક્ત બનાવી દીધી છે.
બહુ રસપ્રદ. તો પુસ્તક આ જ સવાલનો જવાબ આપે છે કે 21મી સદીમાં કામ, સ્પર્ધા, સહયોગ આ બધું કેવી રીતે બદલાઈ રહ્યું છે, નોકરીઓ કેમ એક દેશમાંથી બીજા દેશમાં જાય છે.
બરાબર. અને આ નવી એકદમ જોડાયેલી દુનિયામાં ટકી રહેવા અને સફળ થવા શું કરવું જોઈએ, વ્યક્તિ તરીકે, કંપની તરીકે અને દેશે પણ.
ફ્રેડમેનની આખી વાત શરૂ ક્યાંથી થાય છે, એમને આ સપાટ દુનિયાનો વિચાર આવ્યો ક્યાંથી?
એમની શરૂઆત ભારતની મુલાકાતથી થાય છે, ખાસ કરીને બેંગ્લોર.
ઓહ, આપણા બેંગ્લોરથી? હા. એ ઇન્ફોસિસના કેમ્પસ પર જાય છે અને જુએ છે કે કેવી રીતે ભારતીય એન્જિનિયરો અમેરિકન કંપનીઓ માટે એકદમ હાઈ લેવલનું કામ કરી રહ્યા છે, જાણે બાજુના રૂમમાં જ બેઠા હોય. એ જોઈને એમને આંચકો લાગે છે અને વિચાર આવે છે કે વાવ, ધ વર્લ્ડ ઇઝ ફ્લેટ, દુનિયા તો સપાટ થઈ ગઈ છે.
સમજાયું. તો પછી એ પુસ્તકમાં એ 10 કારણો ગણાવે છે જેણે દુનિયાને સપાટ બનાવી. એ પુસ્તકનો મુખ્ય ભાગ છે ને?
હા, એ 10 ફ્લેટનર્સ પુસ્તકનું હાર્દ છે. ચલો એના પર થોડી નજર કરીએ. બધા 10ની ડિટેલમાં નહીં જઈએ, પણ મુખ્ય આઈડિયા સમજી લઈએ.
ચલો.
પહેલું, બર્લિન દિવાલનું પતન 1188. આ એક સિમ્બોલિક ઘટના હતી. બંધ અર્થતંત્રો ખુલવા લાગ્યા, ફ્રી માર્કેટનો વિચાર ફેલાયો, લોકો અને વિચારોની મુક્ત અવરજવર શરૂ થઈ.
ઓકે, એણે એક માનસિક દિવાલ તોડી નાખી.
બરાબર. બીજું, નેટસ્કેપનું પબ્લિક થવું 1195. આનાથી સામાન્ય લોકો માટે ઇન્ટરનેટનો યુગ શરૂ થયો અને એના કારણે જબરદસ્ત રોકાણ થયું ફાઇબર ઓપ્ટિક કેબલમાં, જેણે દુનિયાને ડિજિટલી જોડી દીધી.
હા, પેલું .com બબલ અને એ બધું,
જેનાથી અલગ અલગ કમ્પ્યુટર સિસ્ટમ એકબીજા સાથે વાત કરી શકે. આનાથી કામને નાના ભાગમાં વહેંચીને દુનિયામાં ગમે ત્યાં કરાવી શકાયું અને પછી પાછું જોડી શકાયું.
એટલે ગ્લોબલ કોલેબોરેશન શક્ય બન્યું.
ચોક્કસ. ચોથું, અપલોડિંગ, ઓપન સોર્સિંગ. લોકો ખાલી ઇન્ટરનેટ પરથી ડાઉનલોડ જ નથી કરતા, પણ હવે પોતે કન્ટેન્ટ બનાવીને, કોડ લખીને અપલોડ કરી શકે છે અને બીજા સાથે મળીને કંઈક બનાવી શકે છે, જેમ કે લિનક્સ કે વિકિપીડિયા.
હા, યુઝર જે ક્રિએટર બની ગયો.
પાંચમું, આઉટસોર્સિંગ. એક કંપની પોતાનું અમુક કામ, જેમ કે કોલ સેન્ટર કે સોફ્ટવેર ડેવલપમેન્ટ, બીજી કંપનીને સોંપે જે કદાચ બીજા દેશમાં હોય. Y2K વખતે આ બહુ શરૂ થયું.
ભારતને આનો બહુ ફાયદો થયો.
છઠ્ઠું, ઓફશોરિંગ. આ આઉટસોર્સિંગથી થોડું અલગ જ છે. અહીં કંપની પોતાનું કામ બીજાને સોંપતે નથી, પણ પોતાની જ ફેક્ટરી કે ઓફિસ બીજા દેશમાં જ્યાં સસ્તું પડે ત્યાં લઈ જાય છે, જેમ કે ચીનમાં મેન્યુફેક્ચરિંગ.
ઓકે, સમજાયું.
સાતમું, સપ્લાય ચેનિંગ. વોલમાર્ટ જેવી કંપનીઓનું ઉદાહરણ છે. એમણે ઉત્પાદકથી લઈને ગ્રાહક સુધીની આખી સપ્લાય ચેનને એટલી કાર્યક્ષમ બનાવી દીધી કે માલ દુનિયાભરમાંથી ફટાફટ પહોંચી જાય.
એકદમ ટાઇટ કંટ્રોલ.
આઠમું, ઇનસોર્સિંગ. આ થોડું અટપટું છે. અહીં એક કંપની, જેમ કે UPS, બીજી કંપનીની આંતરિક કામગીરીનો એક ભાગ સંભાળી લે. દાખલા તરીકે, UPS તોશીબાના લેપટોપનું રિપેરિંગ અને શિપિંગ પણ સંભાળે છે.
વાહ, એટલે UPS ખાલી કુરિયર કંપની નથી રહી.
ના. નવમું, ઇન્ફોર્મિંગ, એટલે ગૂગલ જેવા સર્ચ એન્જિન. એનાથી કોઈ પણ વ્યક્તિ ગમે તે માહિતી તરત જ મેળવી શકે છે. જ્ઞાનનું લોકશાહીકરણ થયું.
માહિતી આપણી આંગળીના ટેરવે આવી ગઈ.
અને દસમું, જેને ફ્રીડમન સ્ટેરોઇડ્સ કહે છે. આ એવી ટેકનોલોજીઓ છે જેણે ઉપરના 99 ફ્લેટનર્સને અનેક ગણા વધુ શક્તિશાળી બનાવ્યા, જેમ કે વાયરલેસ, મોબાઈલ ફોન, VOIP, ફાઇલ શેરિંગ.
ઓહો, આ તો ખરેખર બહુ બધા પરિબળો છે જેણે મળીને દુનિયા બદલી નાખી.
હા, અને ફ્રીડમન કહે છે કે આ 10 પરિબળો એકલા નહોતા, એમની સાથે બીજી 3 બાબતો ભળી, જેને એ ટ્રિપલ કન્વર્જન્સ કહે છે.
ટ્રિપલ કન્વર્જન્સ એ શું છે?
પહેલું કન્વર્જન્સ તો એ કે આ 10-એ 10 ફ્લેટનર્સ એકસાથે આવ્યા અને એક નવું ગ્લોબલ પ્લેટફોર્મ તૈયાર થયું.
ઓકે.
બીજું કન્વર્જન્સ એ કે કંપનીઓ અને લોકોએ આ નવા પ્લેટફોર્મનો ઉપયોગ કરવા માટે પોતાની કામ કરવાની રીતો બદલી, નવી બિઝનેસ પ્રોસેસ અપનાવી.
એડેપ્ટ થયા.
અને ત્રીજું કન્વર્જન્સ સૌથી મોટું હતું. ચીન, ભારત, રશિયા, પૂર્વ યુરોપ, આ બધા દેશોના અબજો નવા લોકો વૈશ્વિક અર્થતંત્ર અને આ પ્લેટફોર્મ સાથે જોડાયા, જેમની પાસે નવી સ્કિલ્સ હતી, નવી આકાંક્ષાઓ હતી.
એટલે પ્રતિભા અને સ્પર્ધા બંનેનો મહાસાગર ઉમેરાયો.
બરાબર. આ 3 કન્વર્જન્સ ભેગા થયા ત્યારે જે અસર થઈ એ ખરેખર દુનિયાને સપાટ બનાવી દેનારી હતી.
આ તો પુસ્તકનો મુખ્ય ભાગ થયો, પણ પછી પુસ્તકમાં બીજા કયા મુદ્દાઓ છે?
પુસ્તકના બીજા ભાગોમાં ફ્રીડમેન આ સપાટ દુનિયાની અસરો અને પડકારોની વાત કરે છે, જેમ કે અમેરિકા અને બીજા વિકસિત દેશો સામે શું પડકાર છે, એમણે શિક્ષણમાં કેવા ફેરફાર કરવા પડશે.
હા, પેલી શાંત કટોકટીની વાત કરે છે ને?
હા, અને સાથે સાથે વિકાસશીલ દેશો માટે કેવી નવી તકો ઊભી થઈ છે તેની પણ વાત કરે છે, કેવી રીતે તેઓ આ ગ્લોબલ પ્લેટફોર્મ સાથે જોડાઈને પ્લગ ઇન પ્લે આગળ વધી શકે છે.
કંપનીઓ માટે પણ નવા નિયમો આવ્યા હશે ને?
ચોક્કસ. હવે ટોપ ડાઉન નહીં, પણ આડું સહયોગ વધુ જરૂરી બન્યો છે. અને કઈ નોકરીઓ સુરક્ષિત છે? પેલી અસ્પૃશ્ય નોકરીઓ, અનટચેબલ જોબ્સ, જે આઉટસોર્સ્ડ કે ઓટોમેટ ન થઈ શકે.
એના પર આપણે પછી વાત કરીશું. અને ભૂ રાજકારણ પર શું અસર?
એમાં પેલી ડેલ થિયરી ઓફ કોન્ફ્લિક્ટ પ્રિવેન્શન આવે છે.
હા, એ રસપ્રદ છે કે જે દેશો એક જ ગ્લોબલ સપ્લાય ચેનનો ભાગ હોય તેઓ એકબીજા સાથે લડશે નહીં, કારણ કે આર્થિક નુકસાન બહુ મોટું થાય.
હા, એવો એક વિચાર છે. જો કે એ પણ સાચું છે કે આ જ સપાટ દુનિયાના સાધનોનો ઉપયોગ આતંકવાદી જૂથો જેવા લોકો ખોટા કામ માટે પણ કરી રહ્યા છે.
સાચી વાત. તો આટલી બધી ચર્ચા પછી આ પુસ્તકમાંથી આપણે કયા મુખ્ય સંદેશાઓ તારવી શકીએ? વોટ આર ધ કી ટેકઅવેઝ?
થી મોટો એ છે વ્યક્તિનું સશક્તિકરણ, જેને ફ્રીડમેન ગ્લોબલાઇઝેશન 3.0 કહે છે.
હા,
હવે પરિવર્તન લાવનાર મુખ્ય એજન્ટ કોઈ દેશ કે મોટી કંપની જ નથી, પણ ટેકનોલોજીથી સજ્જ વ્યક્તિ પણ છે. આપણા ભારતમાં જે સ્ટાર્ટઅપ કલ્ચર જોઈએ છે ને,
હા, એ આનું જ ઉદાહરણ છે.
બરાબર. બીજો મુદ્દો, જગ્યા અને વારસાનો ફાયદો ઘટ્યો છે. પહેલા તમે ક્યાં છો, કયા દેશમાં છો, કઈ કંપનીમાં છો, એનાથી બહુ ફરક પડતો. હવે તમારી સ્કિલ શું છે, તમે શું કરી શકો છો, એ વધુ મહત્વનું છે. એટલે સ્પર્ધા પણ બહુ તીવ્ર બની છે.
એટલે કે હવે તમે અમેરિકામાં બેઠા હો કે અમદાવાદમાં, જો સ્કિલ હોય તો તમે ગ્લોબલ માર્કેટમાં રમી શકો.
બરાબર. ત્રીજો અને બહુ જ અગત્યનો મુદ્દો, સતત શીખતા રહેવું અને અનુકૂલન સાધવું પડશે. કોઈ પણ નોકરી કે કૌશલ્ય હવે કાયમ માટે સુરક્ષિત નથી. ટેકનોલોજી બદલાય છે, દુનિયા બદલાય છે, એટલે આજીવન શીખવું અનિવાર્ય છે.
પેલું CQ+PQ IQ વાળું, જિજ્ઞાસા અને જુસ્સો વધુ જરૂરી છે.
હા. ચોથો મુદ્દો, સહયોગનું મહત્વ વધ્યું છે, અને એ પણ આડું સહયોગ. ટોપ ડાઉન મોડલને બદલે હવે ટીમવર્ક, નેટવર્કિંગ, ક્રોસ ફંક્શનલ સહયોગ જરૂરી છે. ઓપન સોર્સ, સપ્લાય ચેન, આ બધા એના ઉદાહરણો છે.
અને પાંચમો મુદ્દો જે આપણે હમણાં જ વાત કરી,
હા, સપાટીકરણની દ્વૈતતા.
જે નવું પ્લેટફોર્મ બન્યું છે એ સારા પરિબળોને જેટલી શક્તિ આપે છે એટલી જ ખરાબ પરિબળોને પણ આપે છે. નવી તકોની સાથે નવા જોખમો પણ છે. ઓનલાઈન છેતરપિંડી, ફેક ન્યૂઝ, સાયબર એટેક, આ બધું પણ આ જ સપાટ દુનિયાની દેન છે.
બરાબર. પુસ્તકમાં ઘણા યાદગાર વાક્યો કે વિચારો છે, અમુક પર નજર કરીએ.
ચોક્કસ. મને પેલું વાક્ય બહુ ગમે છે જે પુસ્તકનો સાર છે. દુનિયા સપાટ છે, મેં ભારતીયો પાસેથી કામની નવી દુનિયા વિશે વાર્તા પર વાર્તા સાંભળ્યા પછી આ નિષ્કર્ષ કાઢ્યો.
આ બતાવે છે કે એમનો વિચાર ક્યાંથી આવ્યો અને એમની લખવાની પદ્ધતિ કેવી છે, લોકોના અનુભવો પર આધારિત.
હા. અને બીજો એક વિચાર, જ્યારે દુનિયા સપાટ હોય ત્યારે તમારે દેશ છોડ્યા વિના પણ નવીનતા લાવી શકો છો. આ વિકાસશીલ દેશો માટે બહુ મોટી વાત છે. ટેલેન્ટને હવે બહાર જવાની જરૂર નથી, એ અહીં રહીને પણ ગ્લોબલ ઇમ્પેક્ટ કરી શકે છે.
સાવ સાચી વાત. અને પેલું CQ+PQ IQ, જિજ્ઞાસા પ્લસ જુસ્સો બુદ્ધિઆંક, તો આપણે વાત કરી જ. 21મી સદીમાં સફળ થવા માટે આ બહુ જરૂરી છે. માહિતી તો ગૂગલ પર મળી જાય, પણ એને વાપરવાની જિજ્ઞાસા અને એ કામ પાછળનો જુસ્સો, એ ક્યાંથી લાવશો?
બરાબર. અને પેલી ડેલ થિયરી ભલે વિવાદાસ્પદ હોય, પણ એક આશાવાદી વિચાર તો છે જ કે આર્થિક રીતે જોડાયેલા દેશો કદાચ લડતા અટકશે.
હા, એક આશા તો છે.
તો આ બધા વિચારોને આપણે સામાન્ય માણસ પોતાના જીવનમાં કેવી રીતે લાગુ કરી શકે, આમાંથી પ્રેક્ટિકલ શું શીખવાનું?
ઘણું બધું. સૌથી પહેલા તો વ્યક્તિગત સ્તરે આપણે બધાએ આજીવન શીખનાર બનવું પડશે. સતત નવી સ્કિલ્સ શીખવી પડશે અને એવી સ્કિલ્સ પર ફોકસ કરવું પડશે જે મશીન ના કરી શકે અથવા જે દૂરથી સહેલાઈથી ના થઈ શકે.
જેમ કે
ક્રિએટિવિટી, જટિલ સમસ્યાઓ ઉકેલવાની ક્ષમતા, કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ સોલ્વિંગ, લોકો સાથે મળીને કામ કરવાની આવડત, કોલેબોરેશન, ઇમોશનલ ઇન્ટેલિજન્સ, આ બધું. અને દુનિયામાં શું ચાલી રહ્યું છે એની જાણકારી રાખવી પડશે, ગ્લોબલ અવેરનેસ.
અને જે લોકો નોકરી ધંધો કરે છે એમના માટે, પ્રોફેશનલ્સ માટે,
એમના માટે ફ્રીડમેનની સલાહ છે કે પોતાની જાતને અસ્પૃશ્ય બનાવો. એટલે કે તમારી સ્કિલ કે તમારું કામ એવું વિશિષ્ટ હોય, એટલું સ્થાનિક જરૂરિયાત મુજબનું હોય અથવા એટલું જટિલ હોય કે એને સહેલાઈથી કોઈ બીજું ના કરી શકે. અને ગ્લોબલ નેટવર્ક બનાવવું પણ ફાયદાકારક છે.
અને કંપનીઓ માટે,
કંપનીઓએ પોતાના સ્ટ્રક્ચરને વધુ ફ્લેટ, વધુ ફ્લેક્સિબલ બનાવવાની જરૂર છે. સહયોગ વધારતી ટેકનોલોજીમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ અને ટેલેન્ટ ખાલી લોકલ જ નહીં પણ ગ્લોબલ લેવલે શોધવી અને વાપરવી જોઈએ.
શિક્ષણમાં શું બદલાવ લાવવાની જરૂર છે?
શિક્ષણમાં ગોખણપટ્ટી કે ખાલી માહિતી આપવાને બદલે કેવી રીતે વિચારવું, કેવી રીતે શીખવું, કેવી રીતે સમસ્યા ઉકેલવી એના પર ભાર મૂકવાની જરૂર છે. ક્રિટિકલ થિંકિંગ, ક્રિએટિવિટી, કોલેબોરેશન, કમ્યુનિકેશન આ ફોર સીઝ પર અને સાથે ગ્લોબલ સિટિઝનશિપ અને કલ્ચરલ કોમ્પિટન્સ પણ.
બરાબર. તો આટલી વિસ્તૃત ચર્ચા પછી હવે અંત તરફ જઈએ. તમારા માટે આ પુસ્તક અને આ ચર્ચામાંથી સૌથી મહત્વનો બોધપાઠ શું રહ્યો?
મારા માટે સૌથી મોટી વાત એ છે કે પરિવર્તન કેટલું ઝડપી અને સતત છે. ફ્રિડમને 2005માં જે લખ્યું હતું એના કરતાં પણ દુનિયા આજે વધુ સપાટ અને વધુ જોડાયેલી છે. ટેકનોલોજી રોકાતી નથી, એટલે આપણે સતત જાગૃત રહેવું પડશે અને બદલાવ સાથે કદમ મિલાવવા તૈયાર રહેવું પડશે. ડરવાને બદલે સમજવાની અને એડેપ્ટ થવાની જરૂર છે.
અને મારા માટે જે મુખ્ય વાત છે તે એ કે આ બધી ટેકનોલોજી અને સપાટીકરણ વચ્ચે પણ આખરે તો બધું માનવીય ક્ષમતા ઉપર આવીને અટકે છે. ટેકનોલોજી તો એક સાધન છે, એનો ઉપયોગ કોણ કેવી રીતે અને કયા હેતુ માટે કરે છે એના પર બધો આધાર છે. અને એટલે જ પેલી CQ, PQ, ક્રિએટિવિટી, કોલેબોરેશન જેવી માનવીય સ્કિલ્સનું મહત્વ કદાચ પહેલાં કરતાં પણ વધી ગયું છે.
બહુ સાચી વાત.
અને એક અંતિમ વિચાર જે શ્રોતાઓ માટે આપણે છોડી જઈએ, ફ્રિડમેન કહે છે કે દુનિયા સપાટ થઈ રહી છે, પણ શું આ સપાટીકરણ બધા માટે સમાન તકો લાવે છે? શું આ સપાટ દેખાતી દુનિયામાં હજુ પણ એવા લોકો, એવા વિસ્તારો નથી જેઓ આ ગ્લોબલ પ્લેટફોર્મથી, આ તકોથી વંચિત છે? શું ડિજિટલ ડિવાઇડ કે અસમાનતાની ખાઈઓ વધુ ઊંડી નથી થઈ રહી? આના પર વિચારવા જેવું છે.
ચોક્કસ.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.
આઉટરો સંગીત.